आत्म सिद्धि शास्त्र से श्रीमद राजचंद्र जी है सवंत 1952 ना आसोवद एकम अने गुरुवारे नड़ियाद मुकामे आ महाशास्त्रनी रचना करी छे। असाधारण प्रज्ञावंत एवा श्रीमद्जीए आ शास्त्रनी रचना ફક્ત 1.5 કલાકના ગાળાની અંદર જ તૈયાર કરી છે। 142 ગાથા આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છે અને સહજતાથી જ એ ગાથાઓ તેમના અંતરમાંથી આવી છે અને તે અક્ષરદેહને પ્રાપ્ત થઈ છે। આત્મસિદ્ધિ એટલે આત્માની પ્રસિદ્ધિ। જે શાસ્ત્ર આત્માની પ્રસિદ્ધિ કરે છે તેને આત્મસિદ્ધિ શાસ્ત્ર નામ આપવામાં આવે છે અને તે જ પ્રમાણે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર આત્માની પ્રસિદ્ધિ કરે છે। આત્માની પ્રસિદ્ધિ એટલે કે આત્મ અનુભવ જે શાસ્ત્રના નિમિત્તે થાય તે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે। તેની દરેકે દરેક ગાથાની અંદર પરમ સત્ય નીતરી રહ્યું છે। જૈન દર્શન ના સકળ શાસ્ત્રનો આ નિચોડ છે। જૈન દર્શન એટલે સત્ય દર્શન, જે દર્શન દ્વારા સત્ય એવું આત્મ સ્વરૂપ સમજાય અનુભવાય એ જ જૈન દર્શન નો પ્રાણ છે અને એ શાસ્ત્ર આત્મ અનુભવ થાય તેને માટે જ તેની રચના કરવામાં આવી છે। સંવત 1950ની અંદર લલ્લુજી મુનિને એક પત્ર દ્વારા 6 પદ શ્રીમદજીએ સમજાવેલા એટલે કે એક પત્ર લખેલો તેમાં આ 6 પદનું તેમણે વિવેચન કરેલું। આ પત્રમાં જે 6 પદ છે તે સમ્યક દર્શન આત્મદર્શન ના મુખ્ય સ્થાન તરીકે વર્ણવામાં આવ્યા છે અને તે 6 પદ એ પદની અંતરંગ શ્રદ્ધાથી આત્મપ્રતીતિ થાય છે। આ પત્ર જ્યારે સુભાગભાઈના હાથમાં આવે છે ત્યારે સુભાગભાઈ શ્રીમદજીને વિનંતી કરે છે કે આ 6 પત્ર આ 6 પદનો જે પત્ર છે તે યાદ રાખવો થોડો મુશ્કેલ છે। જો આ 6 પદનો આ પત્ર એ જો કાવ્ય દ્વારા પ્રસિદ્ધ થાય તો ઘણાને લાભનું કારણ થાય અને તે યાદ રાખવું પણ સરળ પડે। આવી વિનંતી શ્રી સુભાગભાઈએ શ્રીમદ રાજચંદ્રજીને કરેલી અને તે વિનંતીના પરિપાક રૂપે આ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના શ્રીમદજીએ 1952માં કરી। 142 ગાથાની અંદર જૈન શાસ્ત્રનો સમગ્ર નિચોડ એમને મૂકી દીધો છે. શાસ્ત્ર દ્વારા જે કઈ સિદ્ધિ કરવાની છે એ સિદ્ધિ એટલે આત્માની પ્રસિદ્ધિ તે કેમ થાય તે બહુ જ સરળ ભાષાની અંદર શ્રીમદજીએ આ શાસ્ત્રમાં સમજાવ્યું છે. તેની પ્રથમ ગાથા, જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત, સમજાવું તે પદનમો શ્રી સદગુરુ ભગવંત, આ પ્રમાણે છે. આ પ્રથમ ગાથા જો વિસ્તારથી તેનું અવલોકન કરવામાં આવે તો તેમાં 14 પૂર્વનો એટલે સકળ જૈન દર્શનનો સાર એક ગાથામાં આવી જાય એવી આ પ્રથમ ગાથા છે. કે અનંતકાળથી આ જીવ દુઃખી થઈ રહ્યો છે અને અનંતકાળથી આ જીવે એક પણ સુખનો અનુભવ કર્યો નથી અને તે દુઃખી થઈ રહ્યો છે અને હજુ પણ જો એ આત્મ સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ સમજીને જો નહીં અનુભવે, અહીંયા સમજવું એટલે અનુભવવું છે, અને અનુભવશે નહીં ત્યાં સુધી એ કદી સુખી થઈ શકશે નહીં. સાચા સુખનો માર્ગ એ માત્ર આત્મ અનુભવ છે અને આત્મ અનુભવ દ્વારા જ સાચા સુખની પ્રાપ્તિ થાય છે તેમ અહીં તેમણે સ્પષ્ટ કહ્યું છે. અને આ પ્રાપ્તિ માટે નિમિત્તની અંદર સદગુરુ હોય છે અને સદગુરુ વિના સદગુરુની દેશના વિના સદગુરુની દેશના નિમિત્ત વિના આત્મ સ્વરૂપ સમજાતું પણ નથી, પરોક્ષ રીતે સમજાતું નથી, અને પરોક્ષ રીતે સમજ્યા પછી જે પ્રત્યક્ષ અનુભવ થવો જોઈએ તે પણ સદગુરુ નિસરાએ જ્યાં સુધી શાસ્ત્રો યથાર્થ સમજમાં ના આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારે આત્મ અનુભવ થતો નથી. એટલે પ્રથમ જ ગાથાની અંદર આ જીવ અનંત કાળથી દુઃખી થઈ રહ્યો છે એમ કહ્યું. તેની સાથે એ વાત પણ કરી દીધી કે આ જીવ અનંત કાળથી છે, અનંત કાળથી છે એટલે કે એ એવો નિત્ય પદાર્થ છે, એ વાત પણ આમાંથી નીકળે જ છે. આત્મા અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે તો પછી એનું અસ્તિત્વ અનંતકાળથી છે, અને જો અનંતકાળથી એનું અસ્તિત્વ હોય તો એ આત્મા નિત્ય છે. અને અજ્ઞાન અવસ્થાની અંદર જ્યાં સુધી તેને સ્વરૂપનું અજ્ઞાન છે ત્યાં સુધી અનંત ભવોનું ભ્રમણ કરી અને માત્ર દુઃખ જ ભોગવી રહ્યો છે, અને ત્યાં સુધી પોતે પોતાના પ્રયત્ન દ્વારા પુરુષાર્થ દ્વારા આત્મ અનુભવ ન કરે ત્યાં સુધી આ દુઃખનો નિસ્તાર થાય નહીં. જેને સુખી થવું હોય તેને માટે એમને આ મુખ્ય વાત એક જ વાત બતાવી દીધી કે સુખી થવું હશે તો તમારે આત્માનુભવ કરવો જ પડશે. એના વિના બીજો કોઈ પણ સહજ સુખનો, સાચા સુખનો રસ્તો છે જ નહીં. અને જ્યાં સુધી ભ્રમણામાં રહી અને જીવ તે સાચો રસ્તો પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી એના દુઃખનો કદી પણ છેદ થવાનો નથી. પણ એની પ્રાપ્તિ કેવી રીતે થાય એને માટે તેમને જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે નિમિત્ત છે તે નિમિત્ત પ્રથમ જ ગાથામાં બતાવ્યું છે કે માત્ર સદગુરુની નિશ્રાએ જ, સદગુરુના ઉપદેશ દ્વારા, સદગુરુના સાનિધ્યથી, તેમના દ્વારા થયેલા ઉપદેશના નિમિત્તે જ જીવ આત્મસિદ્ધિ, આત્મ અનુભવ કરી શકે છે. એટલે કે જ્યાં સુધી જીવને દેશના લબ્ધિ થાય નહીં ત્યાં સુધી આત્મ અનુભવ થતો નથી એવું પણ આની અંદરથી સ્પષ્ટ રૂપે નીકળે છે. તો દેશના લબ્ધિ માત્ર સદગુરુ દ્વારા, એટલે કે જેને આત્મ અનુભવ કર્યો છે તેવા દેહધારી પરમાત્મા દ્વારા, જ્યાં સુધી યથાર્થ આત્માનું સ્વરૂપ સમજવામાં ન આવે ત્યાં સુધી આત્મ અનુભવ થતો નથી. અને એવા સદગુરુ દ્વારા જ્યારે આત્માનું યથાર્થ સ્વરૂપ સમજી અને જીવ અંતર્મુખ થઈ પોતાનો સ્વભાવ પ્રગટ કરે તો જ તે આત્માને પ્રગટ રૂપે અનુભવી શકે. તો આવા સદગુરુ ને પ્રથમ ગાથાની અંદર નમસ્કાર કર્યા છે, કારણ કે આવા સદગુરુ જ નમસ્કાર કરવાની યોગ્ય છે કે જેના દ્વારા ભવનો છેદ થાય એવી દેશનાની પ્રાપ્તિ કોઈ પણ પ્રકારના બદલાની ઈચ્છા વિના જે સદગુરુ કરે છે એ સદગુરુ નમસ્કાર કરવાને યોગ્ય છે. અને તેને જ અહીં પ્રથમ ગાથાની અંદર શ્રીમદજીએ બહુ ભાવપૂર્વક નમસ્કાર કરી અને તેમનું મહાત્મ્ય કર્યું છે. સદગુરુને નિશ્રા વિના જે કંઈ પણ ઉપાય કરવામાં આવે તે ઉપાય સફળ થતા નથી. તમારે જે કંઈ થવું છે તેને માટે તમારે એવા સદગુરુનો સંગ કરવો પડશે કે જેને તમારે જે થવું છે તે થયા છે, એટલે કે જેને પોતાનું આત્મ સ્વરૂપ પ્રગટી અને સહજ સુખ, અનાકુળ સુખ, એવા અનાકુળ સુખની પ્રાપ્તિ કરી છે એવા સદગુરુની નિશ્રા, એવા સદગુરુની શ્રદ્ધા, એવા સદગુરુની ભક્તિ અને એ સદગુરુ દ્વારા આત્માનો ઉપદેશ જો પ્રાપ્ત થાય તો જ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને સામાન્ય રીતે આવો પ્રશ્ન ઉપસ્થિત થવો પણ જોઈએ, કેમ કે આ પ્રથમ ગાથાની અંદર એમ કહેવામાં આવ્યું कि आ जीव स्वरूप समझो नथी माटे अनंत काल थी अनंत दुख ने पायमो छे। हवे एक प्रश्न थाय सामान्य जीवो ने कि दुख अही तो कहे कि दुख अंत रहित थाय, ये दुख नो क्यारे अंत आयो नथी, अटले अनादिकाल थी जीव मात्र दुखी थयो छे, क्यारे सुखी थयो नथी। त्यारे अहीं प्रश्न थाय सामान्य जीवो ने कि जेनी पासे बाह्य सुखना साधनों होय अने जेनाथी ए पोतानी जातने सुखी मानतो होय, एने एम थाय कि हूँ तो सुखी छू अने अहीं तो हूँ क्यारे पण सुखी नथी थयो, एम आवे छे हूँ सुखी छू। कारण के सुखना जे कई साधनों छे ते मारी पासे छे, मारी पासे सुंदर शरीर छे, अधिकार छे, पदवी छे, विवेकी कुटुंबीजनों छे, स्त्री छे, मिलकत छे, महल छे, दास छे, दासी छे, आदि जे कई सुखना साधनों जगत माने छे ते साधनों मारी पासे छे अने हूँ पण मने सुखी मानु छु, हूँ मारी जातने दुखी मानतो नथी। तेथी करीने अहीं जे कहेवामां आव्युं कि कदी पण सुख पायमो नथी तो तेनो विरोध आवे छे। अहीं प्रश्न थाय छे कि हूँ सुखी छूं अने छतां मने सुख नथी एवुं केम कहेवामां आवे छे। आ प्रश्न छे अने आ प्रश्न एटला माटे अगत्यनो छे कि जगतना बधा जीवो सुख माटे आ साधनोनी प्राप्तिनो ज प्रयत्न करी रह्या छे अने आ प्राप्ति जेटली थाय ए प्रमाणे ए पोतानी जातने सुखी माने छे। परंतु आ जे कई सुख छे, इंद्रिय जनित जे कई सुख छे अने इंद्रिय जनित सुख ने माटे जे कई साधनों प्राप्त छे, ते खरेखर सुख नथी, मात्र सुखनो आभास छे। आभास छे એનો અર્થ એમ કે ખરેખર નથી, દેખાય છે। જેમ મૃગજળની અંદર ખરેખર જળ નથી, છતાં પણ તે જળરૂપ છે તેમ દૂરથી જોનારને દેખાય છે, તેમ અહીં પણ મહાપુરુષો એમ કહે છે કે ભાઈ તને જે કઈ ઇન્દ્રિય ભોગોની પ્રાપ્તિ થઈ છે તે ભોગો થી ખરેખર સુખ નથી। કેમ કે આ જે કઈ સાધનો થી સુખ થાય છે તે સાધનો જો કાયમ માટે ટકે સારું શરીર તારું કાયમ માટે રહે, કદી તને મૃત્યુ ના આવવાનું હોય, કદી તને રોગ ના આવવાનો હોય, જે કંઈ બીજા સુખના સાધનો છે એનો કદી પણ જો તને વિયોગ ન થવાનો હોય તો આ સુખાભાસને પણ અમે સુખ માનીએ, પરંતુ તેમ તો છે નહીં. જે કંઈ સંયોગજનિત સુખના સાધનો છે તે તે સાધનોનો વિયોગ નિયમથી છે. સંયોગ હોય અને એનો વિયોગ ન થાય તેમ બને નહીં. કાં તો ધન ચાલ્યું જાય, સ્ત્રીનું મૃત્યુ થાય, કુટુંબીજનોમાં કલહ થાય, તેનો વિયોગ થાય, પુત્ર આદિનો વિયોગ થાય, આદિ આપણે જગતમાં સામાન્ય રીતે જોઈએ છીએ. અને જ્યારે જ્યારે આ સાધનોનો તને વિયોગ થાય તે કાળે દુઃખ તો જરૂર થવાનું જ છે. એટલે આ સુખના કહેવાતા સાધનો દુઃખ ગર્ભિત છે, એવું એક પણ સાધન નથી કે જે દુઃખ ગર્ભિત, જેમાં દુઃખ ગર્ભિત ન હોય. એટલે જ મહાપુરુષોએ આને સુખ ગણ્યું નથી. વળી જે જે કંઈ ઇન્દ્રજનિત સુખ છે તે સુખ ક્ષણિક છે. જ્યાં સુધી એ સુખ ભોગવવામાં આવે ત્યાં સુધી તે સુખ છે, પછી એ સુખ નથી. ભોજનનું સુખ, સારા દ્રશ્યનું સુખ, કોઈ પણ ઇન્દ્રિય ભોગનું સુખ સતત રહેતું નથી. એટલે આ સુખ ક્ષણિક છે, નાશને પાત્ર છે, માટે તેને સુખ ગણવામાં આવતું નથી. વળી આ સુખની પ્રાપ્તિ તમે પ્રથમ દુઃખ સહન કરો ત્યારે થાય છે, એની પહેલા થતી નથી. કેમ કે સારું ભોજન હોય પણ જો તમને ભૂખ ન હોય તો સારું ભોજન તમને કદી પણ સુખરૂપ થવાનું નથી. ભૂખનું દુઃખ સહન કરનારને જ ભોજન સુખરૂપ છે. તૃષાનું દુઃખ સહન કરનારને જ ઠંડો પાણીનો પિયાલો સુખરૂપ છે. એટલે પ્રથમ દુઃખ અને દુઃખના પ્રતિકાર રૂપ જે કઈ સામગ્રી છે તેને આપણે સુખરૂપ ગણી, ખરેખર એ તો માત્ર વર્તમાન દુઃખનો પ્રતિકાર જ છે. દરજ છે એની ઔષધિ માત્ર છે. એટલે જે કંઈ ઇન્દ્રિયજનિત સુખ છે એ ખરેખર સુખ નથી, એ દુઃખથી હંમેશા સંકળાયેલ છે. વિયોગ થવાનો છે તેથી દુઃખ થવાનું જ છે, તેથી દુઃખથી સંકળાયેલ છે. એ સુખ ક્ષણિક છે અને પ્રથમ દુઃખ સહન કર્યા વિના એ સુખની પ્રાપ્તિ થતી નથી, માટે તેને મહાપુરુષોએ સુખ ગણ્યું નથી. એ ઉપરાંત જે કંઈ આ સુખના સાધનો છે તે ભોગવવામાં જેટલી આસક્તિ હોય તેટલું સુખની પ્રાપ્તિ થાય છે. સુખની એટલે સુખાભાસની, ઇન્દ્રિયજનિત સુખની. એક જ સાધન આજ જે સુખ આપે એ સાધન 15 દિવસ પછી એ જ માણસને કે થોડા ટાઈમ પછી એ જ માણસને એટલું સુખ ના આપે, તેમ એ સાધન સરખું 15 માણસને આપીએ તો દરેકને સરખું સુખ મળતું નથી. એનો અર્થ એ થયો છે કે સાધનમાં સુખ છે નહીં, પણ એ સુખ કલ્પિત છે. જો સાધનથી સુખ હોત તો જે જીવો પાસે તે સાધનો હોત તે દરેકને સુખ થાત, પણ આપણે તેમ જોતા નથી. પાર્ટીની અંદર એક જ જાતનું ભોજન 50 માણસને પીરસવામાં આવે તો 50-50 માણસોને સરખું સુખ થતું નથી. જેને જે વસ્તુ પ્રત્યે પ્રીતિ છે, રાગ છે, તેને એ સુખ આપે છે. જેને એ વસ્તુ પ્રત્યે પ્રીતિ નથી કે તે વસ્તુ એને ભાવતી નથી, અગર તો થોડી ભાવે છે, તેને ઓછું સુખ આપે છે. એનો અર્થ એ થાય છે કે સાધનો જે છે તેમાં તો સુખ નથી, એટલે કે ખરેખર સુખ નથી પણ કલ્પિત સુખ છે. તો મહાપુરુષોએ અભ્યાસ પછી, અનુભવ પછી એ નક્કી કર્યું કે ઇન્દ્રિય જનિત સુખ એ ખરેખર સુખ નથી, એ ક્ષણિક છે, દુઃખ થી ગર્ભિત છે, દુઃખ ભોગવા પછી જ સુખ મળે છે અને કલ્પિત છે. આ સાધનો પ્રયત્ન કરવા છતાં દરેકને સરખા મળતા નથી, અટલે તેની પ્રાપ્તિ એ પણ જીવના હાથમાં નથી. પોતાના પુણ્ય હોય પૂર્વના તો આ સાધનોની પ્રાપ્તિ થાય, ન હોય તો ન થાય. એટલે તે સુખની પ્રાપ્તિ પણ અનિશ્ચિત છે. વળી મહાપુરુષોએ એ વાત પણ કહી છે કે જેટલી આસક્તિ ઇન્દ્રિય જનિત સુખમાં છે એ જ પ્રમાણે સુખ મળે છે, અને જેટલી આસક્તિ છે એ પ્રમાણે પાપનો બંધ પડે છે, અને તેને કારણે ભવિષ્યની અંદર આ ઇન્દ્રિય જનિત સુખ તે દુઃખનું કારણ થાય છે. વર્તમાનમાં દુઃખરૂપ છે અને ભવિષ્યમાં પણ એ દુઃખરૂપ છે. જેટલી તીવ્ર આસક્તિ તેટલું તીવ્ર પાપ, અને તેટલો તીવ્ર બંધ, અને તેટલું તીવ્ર ભવિષ્યમાં દુઃખ. તેથી મહાપુરુષોએ ઇન્દ્રિયજનિત સુખોને સુખ ગણ્યું નથી, કારણ કે તે દુઃખ ગર્ભિત છે, તેનો વિયોગ થઈ શકે છે, થાય છે, ક્ષણિક છે, કલ્પિત છે, ભવિષ્યના દુઃખનું કારણ છે. માટે આ ઇન્દ્રિય જનિત સુખ એને મહાપુરુષે સુખ ગણ્યું નથી, અને મહાપુરુષોએ આ જોયું, જગતની અંદર આ વાત થઈ જ રહી છે. જગતના જે કઈ માણસો છે તેની અંદર જે કઈ બને છે, વિયોગ, સંયોગ આદિ, એ બધા પ્રત્યે એમની દ્રષ્ટિ ગઈ છે, અને એમને થયું છે કે ખરેખર જેને જગત સુખ માને છે તે તો સુખ છે જ નહીં, તો પછી પોતે પણ એમ અનુભવે છે. જે મહાપુરુષો થયા તેમાંના ઘણા તો રિદ્ધિ સિદ્ધિ સંપન્ન હતા, રાજા હતા, ધન, દાસ, દાસી આદિ જે કઈ સુખની સામગ્રી એમની પાસે હતી, તેમ છતાં વિચારથી એમને થયું કે આ ખરેખર સુખ નથી. તેથી કરીને જ મહાપુરુષોએ સાચું સુખ કેમ પ્રાપ્ત થાય એને માટે ઘણો જ પ્રયત્ન કર્યો, અને પ્રયત્ન કરી અને એમને નિર્ણય કર્યો કે સુખને કોઈ બીજો રસ્તો હોવો જોઈએ અને સાચું સુખ હોવું જોઈએ, તે માટે તેમણે પ્રયત્ન કરી એવી શ્રદ્ધા, એમને સુખ છે એવી શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને પછી તેને માટે પ્રયત્ન કરી એમને આ સુખની પ્રાપ્તિ કરી અને જગતને કહ્યું કે સાચું સુખ છે, અમે અનુભવીએ છીએ અને એ સુખ પરના આધારિત નથી, એ સુખ આવ્યા પછી એ સુખનો વિયોગ નથી, એ સુખ સાથે કોઈ પણ પ્રકારનું દુઃખ ગર્ભિત નથી અને એ સુખનો કદી વિરહ નથી, કોઈ પણ બાહ્ય તીવ્ર પ્રતિકૂળ પ્રસંગોની અંદર પણ એ સુખ જતું નથી, એટલે આત્મ દર્શનથી આ સુખ અમે પ્રાપ્ત કર્યું છે અને આ સુખ નિરાકુળ કાયમ ટકનાર પરના આધાર વિનાનો એવું સુખ છે અને આ સુખની પ્રાપ્તિ જે પ્રયોગથી થાય તેને ધર્મ નામ આપવામાં આવ્યું. ધર્મ કરો તો સુખી થશો, એનો અર્થ કે ધર્મ છે તે એક એવો જીવનનો પ્રયોગ છે કે જે પ્રયોગ દ્વારા સાચા નિરાબાદ સુખની પ્રાપ્તિ થાય, જે સુખનો કદી વિરહ ન પડે, જે સુખ કોઈના આધાર ઉપર ન હોતા માત્ર પોતાના સ્વરૂપના આધારે પ્રગટ થયું હોય અને જે દુઃખ ગર્ભિત ન હોય અને એ સુખ આવતા પાપનો બંધ ન હોય, જેથી કરીને ભવિષ્યમાં પણ આ સુખ દુઃખનું કારણ થતું નથી. માટે મહાપુરુષોએ તેને સાચું સુખ ગણ્યું છે અને એ મહાપુરુષોએ આવા સુખને માટે ઘણો ઘણો પ્રયત્ન કરી, ઘણો ઘણો પુરુષાર્થ કરી અને એ પ્રયત્ન દ્વારા પોતાના અંતરમાં ઉતરી આ સુખનો અનુભવ કરી અને જગતને કહ્યું છે કે અમે આ સુખનો અનુભવ કર્યો છે અને આ સુખનો અનુભવ કરવાની જે રીત એનું નામ છે ધર્મ. ધર્મ કોઈ બીજી વસ્તુ નથી, ધર્મ એટલે સહજ સાચું સુખ આપે એવી અંતરંગ પ્રક્રિયા. અને આ મહાપુરુષોએ જગતના જીવો ને દુખી જોઈ તેમની પ્રત્યે કરુણા કરી તેમને જગતના જીવોને સુખ પ્રાપ્ત થાય તે માટે તેમને આ માર્ગ બતાવ્યો છે. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર ની પ્રથમ ગાથા, જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત, ખરેખર સ્વરૂપની જેને પ્રાપ્તિ થઈ નથી તે અંતરહિત એવું દુઃખ પ્રાપ્ત કર્યું જ છે અને અનંતકાળથી એ જીવ દુઃખી થયો જ રહ્યો છે, એ વાત યથાર્થ છે. ટૂંકી દ્રષ્ટિએ કદાચ જીવને ન લાગે પણ જ્યારે સૂક્ષ્મતાથી સત્સંગે આ વાતનો વિચાર કરે તો એને જરૂર લાગે કે આ સંસાર માત્ર દુઃખરૂપ છે, એક સમય માત્ર પતેમાં સુખ નથી. સંસારી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવો સદા દુઃખ જ ભોગવી રહ્યા છે. એક સમય પણ એમને સુખ ભોગવું નથી, એક સેકન્ડ પણ એમને સાચું સુખ ભોગવું નથી, એ નિશ્ચિત વાત છે. અને આ ગાથાની અંદર એ માટે જ કહેવામાં આવ્યું કે જીવો એ કદી સુખ ભોગવું નથી, અનંત કાળથી અનંત દુઃખની જ એને પ્રાપ્તિ થઈ છે. અને આ દુઃખને દૂર કરવું હોય તો એક જ ઉપાય છે કે પોતાનું આત્મ સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજવું, યથાર્થ અનુભવવું. તે સિવાય બીજો કોઈ પણ ઉપાય જગતની અંદર સાચા સુખનો નથી. સાચું સુખ પ્રાપ્ત થાય છે ત્યારે ખરેખર એ સુખનો કદી વિરહ પડતો નથી, પરંતુ જગતના એવા કોઈ પણ સંયોગો, કોઈ પણ પ્રતિકૂળ સંયોગો એ સુખનો નાશ કરી શકતા નથી. આપણે જો ભગવાન મહાવીરના, ભગવાન પાર્શ્વનાથના આદિના જીવન ચરિત્ર તરફ દ્રષ્ટિ કરીએ તો ભગવાન મહાવીર ને જ્યારે ચંડકોશિયો નાગ કરડવા આવ્યો અને કરડે છે, તે વખતે પણ એમને કોઈ દુઃખનો અનુભવ નથી કર્યો, પરંતુ એ વખતે એમને તો ચંડકોશિયા ઉપર કરુણા જ આવી છે. ભગવાન મહાવીર જ્યારે વિચરતા હતા ત્યારે એક સ્થળે ધ્યાનસ્થ હતા, તે વખતે ગોવાળીએ તેના કાનમાં ખિલ્લા ઠોકા, એ પ્રસંગે પણ ભગવાન મહાવીરે ગોવાળીયા તરફ દ્રષ્ટિ પણ કરી નથી, તેને પૂછ્યું પણ નથી કે આ તે શા માટે મારા કાનમાં ખિલ્લા ઠોકા, કોઈ દુઃખની ફરિયાદ પણ કરી નથી, અને પોતાના સહજ ધ્યાનસ્થ અવસ્થામાં, સુખની અવસ્થામાં જ એ રહ્યા છે. એ જ બતાવે છે કે સાચું સુખ આવ્યા પછી કોઈ પણ બાહ્ય સંયોગો કેટલા પણ કેમ પ્રતિકૂળ ન હોય તો પણ એ સુખ જતું નથી, એ સુખ રહે છે. તીવ્ર પ્રતિકૂળ પ્રસંગોની અંદર જ્યારે જ્ઞાનીની દશા કંઈક હીણી હોય, ઊણી હોય, એ વખતે એને કિંચિત દુઃખ લાગે પણ ખરું, પણ છતાં એ દુઃખને પોતાના સ્વરૂપથી અત્યંત ભિન્ન જ જુએ છે, પોતાના સ્વરૂપમાં તેને ભેળવતા નથી, અને અજ્ઞાની જેવું દુઃખ સહન કરે છે એવું તો એ કદી કરતા જ નથી. તો આવું જે સુખ, એની પ્રાપ્તિ કરવી હોય તો ફક્ત એક જ ઉપાય છે કે સ્વરૂપને સમજવું, એટલે કે સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરી, યથાર્થ અનુભવ કરી, એને યથાર્થ તેની પ્રતીતિ કરવી, તેનો નિર્ણય કરવો, અને એ સ્વરૂપમાં સ્થિર થવું. આ સિવાય સુખનો બીજો કોઈ પણ ઉપાય નથી એવું આ આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રથમ ગાથાના પ્રથમ ચરણની અંદર કહેવામાં આવ્યું